તારીખ 29/8/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 439 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 168 તારીખ 29/8/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 439 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 168
કર્યો છે અંદર મેં તો કુછ દિખતા નહીં ઓર સ્થિરતા હોતી નહીં ઇસલિયે સુનને કા ભાવ રહેતા હૈ ક્યા કરે આ એક કોઈ પણ મુમુક્ષુને સામાન્યપણે પ્રશ્ન થાય એવો છે કે આત્મા અંદરમાં કઈ દેખાતો નથી. આત્મા અંદરમાં આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવતું નથી. આત્મામાં ધ્યાન લગાવવા જઈએ તો સ્થિરતા થતી નથી. અનેક જાતના વિચારો અને વિકલ્પો ચાલે છે કે શું કરવું, કે જ્યાં સુધી આત્માના દર્શન ન થાય અને આત્મામાં ધ્યાન ન લાગે ત્યાં સુધી આપણે આત્મા સંબંધીનો ક્યાંય વ્યાખ્યાન થતું હોય તો પ્રવચન થતું હોય તો સાંભળવું, અથવા એવા કોઈ સાહિત્ય અને ગ્રંથ હોય તો એ વાંચવું. આ સિવાય શું કરવું, ક્યાં કરે એટલે આ સિવાય કરવું પણ શું, અથવા અંતર્મુખ થવાતું નથી અને બહિર્મુખ ઉપયોગ રહે છે તો બીજું તો કાંઈ નહીં પણ આત્મા સંબંધીનું શ્રવણ કે વાંચન કરીએ. એ સિવાય બીજું શું થઈ શકે, થઈ પણ શું શકે, બીજું શું કરવું પણ શું, આવો એક પ્રશ્ન સહજપણે થવા યોગ્ય છે. પણ એવું વિચારનાર એ પ્રકારનું જેનું પરિણમન છે એ મુમુક્ષુ જીવ અભિપ્રાય દ્રષ્ટિએ કેવી મોટી ભૂલ કરે છે એ ધ્યાને અહીંયા સોગાનીજીએ ખેંચ્યું છે કે એવું પરિણમન થાય એનો એટલો વાંધો નથી. અંતર્મુખ દશા ન થાય, આત્મદર્શન ન થાય, આત્મસ્થિરતા ન થાય ત્યાં સુધી કોઈ મુમુક્ષુ તત્વ અભ્યાસ કરવા માટે વાંચન અને શ્રવણ કરે તો એમાં કોઈ અનુચિત પ્રવૃત્તિ દેખાતી નથી. પણ એ પ્રવૃત્તિ અનુચિત નહીં હોવા છતાં અભિપ્રાય ત્યાં શું છે એના ઉપર એનું સમુચિતપણું કે અનુચિતપણું એનો નિર્ણય કરવો જોઈએ. શું એવો અહીંયા એક સ્પષ્ટ નિર્દેશ છે, સ્પષ્ટ વિચાર આપ્યો છે કે કયા અભિપ્રાયથી એ વાંચે છે ને સાંભળે છે, ભલે આત્માની વાત સાંભળતો હોય કે વાંચતો હોય, અભિપ્રાય શું રાખીને બેઠો છે એના ઉપર એ અનુચિત પ્રવૃત્તિ કરે છે કે સમુચિત પ્રવૃત્તિ કરે છે એમ નક્કી થાય. અભિપ્રાય નક્કી થયા વિના પ્રવૃત્તિનું અનુચિતપણું કે સમુચિતપણું નક્કી થાય નહીં, આવી એક સ્પષ્ટ વાત કરી છે. આ જરા ઊંડાણનો વિષય છે, કેમ કે પ્રવૃત્તિ તો સારી દેખાય માણસ, શું ભાઈ ખોટું કરે છે, રોજ સ્વાધ્યાયમાં આવે છે, રોજ સ્વાધ્યાય કરે છે એક કલાક બેહીને. ગુરુદેવ આ જ વાત એવી રીતે કરતા કે વ્યાખ્યાન સાંભળતા સાંભળતા કે શાસ્ત્ર વાંચતા વાંચતા અનુભવ થઈ જશે કે આત્મકલ્યાણ થઈ જશે એમ છે નહીં, નિષેધ કરતા હતા, એ અભિપ્રાયનો નિષેધ કરતા હતા. નહીં તો પ્રવૃત્તિ તો રોજ એ જ પ્રવૃત્તિ ચાલતી હતી પાછી ત્યાં. પોતે આત્મ સ્વરૂપનું શ્રવણ કરાવતા હતા અને બીજાઓ આત્મ સ્વરૂપનું શ્રવણ કરતા હતા. આ પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં એમ કરતા કરતા નહીં થાય એટલે શું, તો પછી કરાવો છો શું કરવાના, કરો છો શું કરવા, એમ ન કહેવાના. હે, તો કે એમ કરતા કરતા થાય એ અભિપ્રાયનો નિષેધ છે. જેમ રાગ કરતા કરતા વિતરાગતા થાય તે ન્યાય સંપન્ન નથી. ન્યાય સંપન્ન છે કે રાગ કરતા કરતા વિતરાગતા થાય? ડુંગળી ખાતા ખાતા કસ્તુરીનો ઓડકાર આવે કે આવે નહીં? એમ બહિર્મુખ ઉપયોગનો પરિણામ પર્યાય પરિણમતા પરિણમતા અંતર્મુખતા થઈ જાય એ કારણ કાર્ય ન્યાય સંપન્ન છે કે કારણ કાર્ય ન્યાય સંપન્ન નથી? આ સીધી વાત છે. હા, ઠીક. કોઈ નાની ઉંમરમાં નિવૃત્તિ લઈને સાંભળવા આવે તો એની અનુમોદ ના કરે. જો ફલાણા આ શું ભાઈનો દાખલો દેતા હતા ગુરુદેવ, 40 વર્ષ ઉંમરમાં ધંધો છોડી દીધો, હજી 60-60 વર્ષ થયા તો હજી દુકાનનો થોડો મૂકતા નથી, પાછા ઠપકો પણ આપે. આ તો એનું નામ લઈએ છીએ, વાત તો બધાને લેવાની છે. એમ કે શું, 60 વર્ષ થયા, 70 વર્ષ થયા, હજી ધંધાનો કેળો મૂકતા નથી. તો પ્રવૃત્તિ કરતા નિવૃત્તિ આદરણીય છે. પ્રવૃત્તિ આદરણીય નથી પણ નિવૃત્તિ આદરવા યોગ્ય છે. શું એમ હોવા છતાંય તે અભિપ્રાયનો વિષય કોઈ વિશેષ ઊંડાણથી વિચારવા જેવો છે અને એ અહીંથી 439 થી વિશેષ પ્રમાણમાં એ વાત, એ મુદ્દો સ્પષ્ટ થાય છે. તો કહે છે કે એવો અભિપ્રાય હોય તો શું, સાંભળતા સાંભળતા આત્મકલ્યાણ થઈ જશે એવો અભિપ્રાય હોય તો એવી તારી શ્રદ્ધા છે એમ નક્કી થશે. અભિપ્રાય ઉપરથી શ્રદ્ધાનું માપ નીકળે છે, કેમ કે અભિપ્રાયને શ્રદ્ધા વિના ભાવી રહીએ છે. આપણે અભિપ્રાયના પ્રકરણમાં ચાલી ગઈ એ વાત. શું તો તારી શ્રદ્ધા પણ એવી છે કે સાંભળતા સાંભળતા અનુભવ થઈ જશે, તો કે તારી વ્યવહાર શ્રદ્ધા પણ નથી. નિશ્ચય શ્રદ્ધા તો નથી પણ વ્યવહાર શ્રદ્ધા પણ એમાં નથી, કેમ કે બુદ્ધિપૂર્વકની ભૂલ છે. સાધન સંબંધીની, વિધિ સંબંધીની, કાર્ય પદ્ધતિ સંબંધીની બુદ્ધિપૂર્વકની એ ભૂલ છે, માટે ત્યાં ગ્રહિત મિથ્યાત્મની ઉત્પત્તિ થાય છે. એટલે કે વ્યવહાર શ્રદ્ધાન પણ રહેતું નથી, અગ્રહિત નથી રહેતું ત્યાં, એમ કહે છે. બહુ મોટી ભૂલ છે. સત્સંગ કરવો પણ દેવ ગુરુ શાસ્ત્ર કે કોઈ સત્પુરુષથી પણ લાભ માનવો તે અભિપ્રાયની દ્રષ્ટિએ મોટી ભૂલ છે. લાભ માનવો તે અલાભ છે, નુકસાન છે. એમને પોતાને તો આંસુ પડી જતા હતા, એમને પોતાને તો આંસુ પડી જતા હતા. કાગળ લખતા લખતા ગરમ આંસુ ટપકે છે કે હમણાં હમણાં આંસુડા પડે છે. શું કે પ્રવૃત્તિ એક વાત છે, અભિપ્રાય એક બીજી વાત છે. અભિપ્રાયમાં તો કેવળ અંતર્મુખ ઉપયોગ જ કર્તવ્ય છે, એક અંશે પણ બહિર્મુખ કર્તવ્ય છે એ અભિપ્રાય હોય શકે? પણ પ્રવૃત્તિ તો બધી બહિર્મુખ ઉપયોગથી થાય છે. ઓકે, એનો તે કાળે નિષેધ વર્તે છે, કેમ કે તે અભિપ્રાય વિરુદ્ધ થઈ રહી છે. અભિપ્રાય વિરુદ્ધ હોવાથી નિષેધ થાય. બહારમાં પણ પોતાના અભિપ્રાય વિરુદ્ધ કોઈ કામ કરે છે કેવો નિષેધ આવે છે, એટલે આવું કરે છે, આમ કરે તો છે, હા, નિષેધ આવે છે કે નહીં? તો પોતાના પરિણામનું શું, કે વિતરાગતા અને અંતર્મુખતા ઉપાદેય હોવાથી બહિર્મુખતા અને રાગ છે એ અભિપ્રાયની દ્રષ્ટિએ નિષેધ્ય છે. પ્રવૃત્તિ તો અનિવાર્યપણે થાય છે, એનું નિવારણ હોય તો કરવી નથી, અનિવાર્યપણે થાય છે, એમ વાત છે. ખરેખર બહુ સારી વાત છે કે સુનને કા અભિપ્રાય હી નહીં હોના ચાહીએ. શું ત્યાં સ્પષ્ટીકરણ આપ્યું છે? હા, બહુ મોટી વાત કરી છે. એ બહુ મોટી વાત કરી છે કે વ્યવહાર શ્રદ્ધાની આ ભૂલ છે. શું? કેમ કે એ અભિપ્રાય નહીં હોવો જોઈએ. હવે કહે છે કે સાંભળવાનો રાગ થવો અને સાંભળવાનો અભિપ્રાય થવો, આ બે વાતમાં બહુ મોટો ફરક છે. માણસ પ્રવૃત્તિ અને રાગ જુએ છે, અભિપ્રાય તપાસી નથી શકતો. શું? ખરેખર તો અભિપ્રાયને તપાસીને પરિણામનું મૂલ્ય આંકવું જોઈએ. અભિપ્રાયને તપાસ્યા વગર પરિણામનું મૂલ્ય આંકી શકાય નહીં. જેમ કે કોઈ માણસ આપણા હિતના માટે ઠપકો દેતો હોય, તમે તો કેવા માણસ છો, આટલું સમજતા નથી, તમને નુકસાન જાય છે એટલો ખ્યાલ નથી આવતો. તો માણસ કઠોર વચનથી ઠપકો દેતો હોય તો પણ તે અનુકૂળ પડે છે કે પ્રતિકૂળ પડે છે? ભાઈ સારું કર્યું, તમે બચાવી લીધો મને, તમે આ ઠપકો ન આપ્યો તો હું આગળ વધી જાત, મને નુકસાન મારું વધી જાત, નુકસાન ચાલુ રાખત, આ નુકસાન બંધ તો થઈ ગયું. તો એનો અભિપ્રાય જોઈ લીધો તો એને ખરાબ નથી લાગતો. અને દાઢમાંથી કોઈ પ્રશંસા કરતું હોય તો અભિપ્રાય પકડનાર શું કે? કોઈ કેમ કે જુઓ ભાઈ તમારે કેવી પ્રશંસા કરે છે, એ તમને ખબર ન પડે. એ દાઢે છે મને શું કે? એ દાઢે છે, તમને ખબર નથી, તમે અજાણ્યા છો, હું એનો અભિપ્રાય જાણું છું, એ સપનામાં મારી પ્રશંસા કરે એવા નથી. અભિપ્રાય ઉપર સાચું ગણિત મુકાય છે, સાચું મૂલ્યાંકન થાય છે, સાચો આંક બંધાય છે. અભિપ્રાય ન સમજાય તો સાચી કિંમત આંકી શકાય નહીં. આપણે તો અભિપ્રાયના પ્રકરણમાં ઘણી ચર્ચા ચાલી ગઈ છે. ઓકે, રાગ થવો અને અભિપ્રાય થવો બે જુદી જુદી વાત છે. શું તો કે શું થવું જોઈએ? તો પછી કે સુનતે હી ઇધર કા પ્રયાસ ચાલુ હો જાના ચાહીએ. આ વાત એમણે પોતા પરથી લીધી છે. પોતે જે પ્રકારે ગુરુદેવનું પ્રવચન સાંભળીને અંતર્મુક્તાનો પ્રયાસ ચાલુ કરી દીધો, તો કે સાંભળ્યા સાંભળ કરો, માં કે તમે આખું વર્ષો સુધી ને દિવસો સુધી સાંભળ્યા સાંભળ કરો એમ નહીં, સાંભળતા જ અંતર્મુક્તાનો પ્રયાસ ચાલુ કરી દેવો. પછી સાંભળવાની પ્રક્રિયા તો એક બહારનું ખોખું છે, અંદરમાં કામ બીજું જ ચાલે છે. અંદરમાં તો સાવ બીજું જ કામ ચાલે છે. એમાં તે પોતે શાસ્ત્ર વાંચીને સમજીને પહેલા થયેલી ભૂલોને સુધારીને બરાબર સમજતો થયો હોય એને એમ કે તારે જે વ્યવહાર શ્રદ્ધા નથી ત્યારે એને તો આકરું પડી જાય. શું? એને આકરું પડી જાય. અરે હું બીજાને સમજાવું છું, તમે કહો છો કે તમારામાં વ્યવહાર શ્રદ્ધા નથી, હું તો બીજાને સમજાવું છું, બીજા સમજતા નથી અને સમજાવી શકું છું, એટલી મારી સમજણ ચોખ્ખી થઈ ગઈ. ઓકે, વ્યવહાર શ્રદ્ધા એ નથી. શું? એને વ્યવહાર શ્રદ્ધા પણ નથી. આ જરા ઊંડાણથી જવું પડે એવું છે. ને એમની પદ્ધતિ જ એ હતી, કેમ કે એમને પરિચયમાં આપણા મુમુક્ષુ ભાઈઓ આવ્યા, અને આપણા મુમુક્ષુ ભાઈઓ એટલે બધા અભ્યાસી ભાઈઓ ગુરુદેવ પાસેથી સાંભળીને કોઈ થોડા વધતા ઓછા વધતા અંશે તૈયાર થયેલા માણસો, એમણે વાત જ બીજી રીતે લીધી, અભિપ્રાયને પકડવા માંડ્યા. અને અભિપ્રાયની દ્રષ્ટિએ બધા ઉત્તર એમણે આપ્યા છે. મોટાભાગના ઉત્તર અભિપ્રાયને પ્રધાન કરીને આપ્યા છે. અને એ પદ્ધતિ વિશિષ્ટ પદ્ધતિ છે, એમની ચર્ચાની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે. એમના માટે સહજ છે, પણ આપણા સમાજ માટે આ વાત વિશેષ વિલક્ષણ પ્રકારની છે. જરા રોજ સ્વાધ્યાય કરે અને વ્યવહાર શ્રદ્ધાનું ઠેકાણું નથી એમ કહેશો? આ તો કઈ જાતની વાત છે? તો કે આ સાંભળવાના અભિપ્રાય છે ને એમાં વ્યવહાર શ્રદ્ધા ઉડી જાય છે, આમ વાત છે. ધક્કામુક્કી કરવી તો શિસ્ત બહાર ની વાત છે. શોભે પણ કઈક શિસ્ત હોવી જોઈએ, કઈક વ્યવસ્થા હોવી જોઈએ. વધારે સમજાવે તો વધારે વ્યવસ્થિત થવું જોઈએ, પણ એ તો બધો પછી આડંબર થાય છે. અમને ભક્તિ વધારે છે, અમને ભક્તિ વધારે છે, અમારે લાભ લેવો છે, અમારે વધુ લાભ લેવો છે. તો કે એ રીતે લાભ લેવો છે ને તારે વ્યવહાર શ્રદ્ધાનું ઠેકાણું નથી જાય એમ કે છે. ઠીક, અને એમને તો કાંઈ અપેક્ષા તો નહોતી. એ તો ધડાક દઈને જે ઉત્તર દેતા હતા એમાં અપેક્ષા નહોતા રાખતા કે આ કાલ પાછો ચર્ચા કરવા નહીં આવે તો, અથવા અહીંયા બધા જે આવે છે મારે સાથે ચર્ચા કરતા આવતા બંધ થઈ જશે તો, મને ઈષ્ટ છે. શું એ બંધ થઈ જાય તો મને ઈષ્ટ છે? શું? કેમ કે એમના જેમ અહીંયા વાંચનનો અભિપ્રાય નથી એમ ચર્ચાનો એમનો અભિપ્રાય નહોતો. ઠીક, કહ્યું તું એકવાર મને, મેં 12-14 ની તો નિવૃત્ત હો ચુકા હું, 12-14 ની તો મેં નિવૃત્ત હો ચુકા હું. લડકે લોક સંભાળતે હૈ એટલે આ નરેશભાઈ તૈયાર થઈ ગયા પછીની વાત છે. નરેશભાઈ ધંધો સંભાળ્યો પછી જરા પોતે વધારે ખસી ગયેલા પ્રવૃત્તિમાંથી. છોટી મોટી વાત હૈ તો મુજે પૂછ લેતે હૈ, નાની મોટી વાત હોય તો પૂછી લઈએ આમાં કેમ કરવું, બાકી સંભાળે છે એ લોકો. અબ તો પૂર્ણ નિવૃત્તિ લેકર કે નિવૃત્તિ ક્ષેત્ર મેં રહેના હૈ, તો ભાવના એવી છે કે પૂરી ધંધાથી નિવૃત્તિ લઈને હવે નિવૃત્તિ ક્ષેત્રમાં મારે રહી જવું છે. નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવું છે એમ કહીને સોનગઢમાં રહેવું છે એમ ન કીધું પાછું. શું એટલે મેં પૂછ્યું, નિવૃત્તિ ક્ષેત્ર મેં તો ફર આપ સોનગઢ મેં આ જાઓગે? તો એસા નિશ્ચય તો નહીં હુઆ હૈ અભી તક, નિર્ણય નથી કર્યો કે સોનગઢ જ આપો, નિશ્ચય નહીં ક્યા હૈ. લેકિન અગર સોનગઢ આના હુઆ તો યે ચર્ચા ફરચા નહીં ચલેગી. શું કીધું? ચર્ચાને ફરચા કરી દીધી, ક્યાં ચર્ચા ફરચા નહીં ચલેગી. દો ટાઈમ ગુરુદેવ કા વ્યાખ્યાન સુનના ઓર અપના કમરા બંધ કર બેઠ જાના. ઠીક, આવી રીતે વિચાર કરો. અભિપ્રાયમાં નિષેધ આવે છે, તો કે બે ટાઈમ સાંભળવા તો જાવું ને, તો કે એનો પણ અભિપ્રાયમાં નિષેધ હોય છે. શું? અભિપ્રાયમાં તો એનો પણ નિષેધ જ હોય છે. એના ઉપર સ્પષ્ટીકરણ કૌંસમાં આપ્યું છે કે તત્વ શ્રવણ કે સંબંધ મે એસા અભિપ્રાય રહે જાના કે શ્રવણ કરતે કરતે આત્મલાભ હો જાયેગા તો વહ સાધન વિષયક બુદ્ધિપૂર્વક કી ભૂલ હૈ. જિસે ગ્રહિત મિથ્યાત્વ હોતા હૈ, પ્રયોજનમાં ભૂલ છે ને, બુદ્ધિપૂર્વક જિસે સુનતે હિ પ્રયાસ ચાલુ હોતા હૈ, એસે વર્તમાન પાત્ર જીવ કો વૈસી ભૂલ નહીં હોતી. જેને સાંભળતા હોય તો અંતર્મુખનો પ્રયત્ન ચાલુ થાય છે, એને સાંભળતા સાંભળતા હું પામી જઈશ એવો અભિપ્રાય એને હોતો નથી કે થતો નથી. યદ્યપિ શૂન્ય કા રાગ છદમસ્ત અવસ્થા તક અસંભવ હૈ, ગણધરને પણ હોય છે છઠ્ઠા ગુણ સ્થાને. યદ્યપિ શૂન્ય કા રાગ છદમસ્ત અવસ્થા તક સંભવ હૈ, તથાપિ યથાર્થતા મેં કિસી ભી રાગ કા અભિપ્રાય નહીં હોતા. રાગ હોવા છતાં રાગ કરવાનો અભિપ્રાય ન હોય, આ એક વિશિષ્ટ વાત છે. આની અંદર રાગ વ રાગ કે રાગ એટલે રાગ થવો ઓર રાગ કે અભિપ્રાય હોવો, રાગ હોના ઓર રાગ કા અભિપ્રાય હોના, ઉસમે દિન રાત જીતના અંતર હૈ, એમાં બહુ મોટું અંતર છે. રાત દિવસ જેટલું એમાં અંતર છે. એટલે આ ઉપરથી જે વિશેષ વિચાર કરવા યોગ્ય છે એ એવો છે કે મુમુક્ષુની ભૂમિકામાં તત્વજ્ઞાનના અભ્યાસમાં વાંચન શ્રવણ ચિંતવન મનન વગેરે થાય છે, પૂજા ભક્તિ વગેરે પણ થાય છે, યાત્રા દયાદાનના પણ પરિણામ થાય છે, અને આ બધા પરિણામોને ધર્મના ક્ષેત્રમાં બાહ્ય સાધન કહેવામાં આવ્યા છે. આ એક બાહ્ય સાધન છે. એટલે કે એવા પ્રકારના આપની પ્રવૃત્તિમાં જીવ હોય મુમુક્ષુ, ત્યારે એ અશુભ પ્રવૃત્તિમાં ન જાય, સંસારની પ્રવૃત્તિમાં ન જાય. શું ત્યારે કહે છે કે એટલા જેટલા કોઈ પરિણામ બાહ્ય ઉપયોગથી બહિર્મુખ પરિણામથી જે કાંઈક ક્રિયાઓ થતી હોય કે જે કાંઈ પ્રસંગો ધર્મના હોય, એ બધા અભિપ્રાયની દ્રષ્ટિએ અનુકૂળ નથી. એ કરવાનો ક્યાંય અભિપ્રાય હોવો જોઈએ નહીં. પ્રવૃત્તિ થાય એક વાત છે, પરિણામ થાય એક વાત છે, અને અભિપ્રાય હોવો તે બીજી વાત છે. આ વસ્તુ જો લક્ષમાં ન હોય તો આ બધા પરિણામ અભિપ્રાય સહિત થઈ જવાના, અને અભિપ્રાય સહિત થશે એટલે ગ્રહિત મિથ્યાત્વ દ્રઢ થશે. અગ્રહિત તો નહીં રહીએ તો પછી સમ્યક થવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જેમ બીજા જીવો બીજી ક્રિયા કરતા કરતા ધર્મને ધર્મલાભ થવાનું માને છે, એમ આપણે તત્વનો અભ્યાસ કરતા કરતા લાભ થવાનું માને, તો એને બહિર્મુખતાથી અંતર્મુખતા અને રાગથી વિતરાગતા માની એમાં કાંઈ ફેર નથી. એ બધું એનું એ થયું, ઓલામાં નાનામાં કાંઈ ફેર નથી. પછી ભલે ઓલાની ટીકા કરે, આ બધા ક્રિયાકાંડી છે, કાંઈ સમજતા નથી, પણ ખરેખર તો પોતે હજી ત્યાં ને ત્યાં છે, કાંઈ ફેર નથી. પણ એમાં પણ યથાર્થતા હોય તો તત્વ પમાય છે, અયથાર્થ હોય તો અનંત કાળે તત્વ પમાય નહીં. અભિપ્રાયમાં અવકાશ છે, પણ અભિપ્રાયમાં એમ ચોખ્ખું હોવું જોઈએ કે યથાર્થપણે અંતર્મુખ થવાય તો અવકાશ છે પામવાનો. બહિર્મુખ પરિણામથી શાસ્ત્ર વાંચે અને કંઠસ્થ કરી લઈએ, વાંચે એમ નહીં પણ કંઠસ્થ કરી લઈએ આખા શાસ્ત્રને શાસ્ત્રો, તો પણ એ અભિપ્રાયની દ્રષ્ટિએ વિરુદ્ધ જાય છે. અભિપ્રાયની દ્રષ્ટિએ વિરુદ્ધ જાય, એમ કરતા કરતા પામીશ એ અભિપ્રાયની દ્રષ્ટિએ તો વિરુદ્ધ જાય છે. આમ હોવું જ જોઈએ, એટલે પહેલેથી અભિપ્રાય બાંધી લેવો જોઈએ, પહેલેથી એક યથાર્થ અભિપ્રાય બાંધવો જોઈએ, જેથી અભિપ્રાય વિરુદ્ધના જેટલા પરિણામ ધર્મના ક્ષેત્રની અંદર થાય તો પણ એનો નિષેધ આવ્યા વિના રહે નહીં, એમ વાત છે. તમે બધી વખતે તો સ્મૃતિમાં ય નહીં રહીએ, વિચારે નહીં આવે તપાસવાનો, પણ સહેજે નિષેધ થાય તો અભિપ્રાય થઈ જાય તો સહેજે નિષેધ આવ્યા વિના કરીએ નહીં. અભિપ્રાય વિરુદ્ધ કોઈ પણ કાર્ય થાય ત્યારે કઈ ચાલુ તપાસવા જવું પડે છે? પોતાના અભિપ્રાય વિરુદ્ધ થાય એટલે તરત જ નિષેધ આવવાનો, કામ કેમ? શું બસ એવી રીતે લાભ કેવી રીતે થાય જીવને, નુકસાન કેવી રીતે થાય, આ સંબંધીનો એનો અભિપ્રાય ચોખ્ખો થઈને અભિપ્રાય બંધાયેલો હોવો જોઈએ, શું તો એને સહેજે નિષેધ આવે, અને નહીતર જે કરે છે એમાં લોલ માલુલ દોડ્યો જવાનો, અભિપ્રાય સહિત દોડ્યો જવાનો, માને છે લાભ થાય છે નુકસાન, આમ થવાનું. પ્રવૃત્તિનો અને પરિણામનો નિષેધ નથી, અભિપ્રાયનો નિષેધ છે. મુમુક્ષુને માટે આ અગત્યનો વિષય છે. હવે જે આ વિષય નથી સમજતા જ્ઞાનીઓ સિવાય એ બધા ધર્મના ક્ષેત્રમાં અનુમોદન કરશે, જુઓ શું કરશે, કરવું કરાવવું ને અનુમોદવું, કેમ કે અભિપ્રાય એનો એ છે કે આમ કરતા કરતા લાભ થાય છે, એટલે થયા વગર રહેશે નહીં, મોટી ગડબડ. આટલું આટલું કરવા છતાં કેમ જીવ પામતો નથી, કે અભિપ્રાયની ભૂલ ક્યાં રહી ગઈ એને ખબર નહોતી. શું પછી શાસ્ત્રમાં તો ઘણી શૈલી આવે છે કે જે શાસ્ત્ર વાંચે છે છતાં અનુભવ કરતો નથી તે મૂર્ખ છે, એવા ઘણા ઘણા બોલ આવે છે, વચનો ઘણા, શાસ્ત્ર વચનો ઘણા આવે, કે આત્માના દર્શાવનારા, આત્માને દર્શાવનારા શાસ્ત્રો વાંચવા છતાં જે અનુભવ કરતો નથી એને અમે મૂર્ખ કહીએ છીએ. કેમ કે અનુભવ કરાવવા માટે તો અનુભવવાણી રૂપ શાસ્ત્ર છે, અને અનુભવ કર્યો નહીં, માત્ર શાસ્ત્રો જ વાંચ્યા. જે હેતુ છે એ હેતુ તો એને ગ્રહણ કર્યો નથી, અન્યથા હેતુ એને કોઈ ગ્રહણ કર્યો છે એ વાત નક્કી છે, અને હેતુ બીજો હોવાથી એને અહીંયા મૂર્ખ ગણવામાં આવે છે. ના, જરા ઊંડેથી વાત લીધી છે સુગાનીજીએ કે જીવ ક્યાંય ભૂલે નહીં, આ જગ્યાએ ભૂલ થાય છે, બહુભાગ મુમુક્ષુને આ જગ્યાએ ભૂલ થાય છે, અને તેથી પ્રાપ્તિથી વંચિત રહેવાય છે, પ્રાપ્તિ થતી નથી, એ કારણ આ કાઢીને આપ્યું છે. સ્વાધ્યાયમાં બેઠા છે તો સ્વાધ્યાયનો વિષય તો અંતર્મુખ થવા માટેનો ચાલે છે. આપણે અધ્યાત્મ વિષય શું છે કે આત્માનો આધાર લેવો, એક સમયની ઉઘાડ પર્યાયનો પણ આધાર ન લેવો, એક સમયની શુદ્ધ પર્યાયનો પણ આધાર ન લેવો, એવો તો સ્વાધ્યાય ચાલે છે. સ્વાધ્યાય તો એવા પ્રકારનો ચાલે છે, અને આપણે આધાર લેવો છે અહીંયા બાહ્યક્રિયાનો, બાહ્યક્રિયાનો, બાહ્ય પરિણામનો, એ તો સ્વાધ્યાયથી ઊંધું ચાલ્યું. સ્વાધ્યાયમાં વિષય કંઈક ચાલે છે ને પોતે ચાલે છે ઊંધો, વાત કંઈક ચાલે છે ને એનાથી પોતે ઊંધો ચાલે છે, એના જેવી વાત થઈ ગઈ. તો હા, વર્તનમાં એટલા માટે આવતી નથી કે અભિપ્રાયમાં ફેર પડી ગયો છે માટે એટલે લાઈન બીજી ચાલે છે. અભિપ્રાય ફેર હોય તો નિષેધ થયા વિના આગ્રહિત મિથ્યાત આકરું પડે, એ આકરું પડે એવું છે. ગ્રહિત મિથ્યાત આવે તો જરાક વધારે કડક લાગે. ગ્રહિત મિથ્યાતમાં તો વિદ્વાનોને પણ તકલીફ પડે એવો વિષય છે. પ્રયોજનભૂત વિષય બે, એક પોતાનું આશ્રયભૂત એવું શુદ્ધાત્મ તત્વ, એક પ્રયોજનભૂત વિષય. અને એક શુદ્ધાત્મ તત્વનો આશ્રય કરવાની વિધિ, કાર્ય પદ્ધતિ, આ બે પ્રયોજનભૂત વિષય છે. આ બંને વિષયમાં બુદ્ધિપૂર્વકની ભૂલ એટલે ગ્રહિત મિથ્યા થઈ ગયો, ભલે દેવગુરુ શાસ્ત્ર સાચા હોય, નવ તત્વોની સમજણ બરાબર હોય, વેદ જ્ઞાનનો વિચાર બરાબર, વિકલ્પ બરાબર હોય, સમજણ બરાબર હોય, પણ હોય ગ્રહિત મિથ્યા, આવું થાય છે. એટલે વિષય અસાધારણ ગંભીર છે, ગંભીર છે એમ નહીં પણ અસાધારણ ગંભીર વિષય છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો એ જેનું તેનું બધાનું કામ નથી. એટલે તો શ્રીમદજી પહેલા વૈરાગ ઉપશમ ઉપર લઈ જતા હતા, એનું કારણ એ છે કે કાંઈક સ્વચ્છંદ ન થાય એવી યોગ્યતા થાય, પછી એને સિદ્ધાંત શાસ્ત્રોનો બોધ આપ, ઉપદેશ બોધ આપ્યા વિના સીધો સિદ્ધાંતનો બોધ ના આપે. કેમ કે જીવનો અનાદિનો વિપર્યાસ છે, એ વિપર્યાસને અનુકૂળ થવું એને સહેલું સહજ છે, એ વિપર્યાસ તોડવો એના માટે સહેલો નથી. એટલા માટે એવું થશે. પત્ર વર્તમાન મે હી પરિપૂર્ણ હું, પાનું 47. વર્તમાન મે હી પરિપૂર્ણ હું, વર્તમાન સે હી દેવાદિક પર, દેવાદિક એટલે દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ બધા આવી ગયા, પર અથવા ઉન આશ્રિત રાગ છે, એનાથી ને એના આશ્રય થતો રાગ, રાગ સિવાય કાંઈ થતું નથી ત્યાં. શું કિંચિત માત્ર લાભ કા કારણ નહીં, લાભ માનના હી અલાભ હૈ, લાભ માનના હી અલાભ હૈ. વેદન કે અલાવા અન્ય કોઈ ક્રિયા જીવ કી નહીં, જ્ઞાન વેદન જ્ઞાન સામાન્ય, શું લીધું, જ્ઞાન વેદન સિવાય બીજી કોઈ જીવની ક્રિયા નથી, એ અંતર્મુખી છે ને. એટલે શરીર આશ્રિત અથવા પરાશ્રિત આકુળત વેદન કો સમકાળે જ્ઞાન વેદન દ્વારા, એટલે તે જ કાળે, શું શરીરાશ્રિત ને પરાશ્રિત આકુલતા વાળા વેદન ને તે જ કાળે, ભૂત ભવિષ્યમાં તો વિકલ્પ થવાનો છે, આ તો પ્રત્યક્ષની વાત લેવી છે, તે જ કાળે જ્ઞાન વેદન દ્વારા ગૌણ કરતે કરતે નાશ કરના મુમુક્ષુઓ કા ધ્યેય હૈ, આ પ્રક્રિયા થવી જોઈએ. જ્ઞાન વેદન નો આવિર્ભાવ કરીને વિભાવના વેદન ને, જો વેદન સમજણનો તો વિષય જ નથી લેતા, વેદન વેદન અનુભવ ઉપર જ લીએ છે બધી વાતો, આ અનુભવથી આ અનુભવને તોડ એમ કહે છે. જ્ઞાન વેદન જ્ઞાનાનુભવથી તો વિભાવના અનુભવને તોડી નાખ, ગૌણ કર, નાશ કરવો એ મુમુક્ષુઓનો ધ્યેય છે. યહ જ્ઞાન વેદન અખંડ ત્રિકાલી અપરિણામી ધ્રુવ અસ્તિત્વમયી સ્વપણે કે અનુભવ મે સહેજી ઉદય હોતા હૈ, બહુ સરસ વાત લીધી છે. વિધિની આશ્રયની અને સ્વરૂપની મુખ્યતાની લક્ષની વાત લીધી છે કે આ જ્ઞાન વેદન વેદનના લક્ષ્યે થતું નથી, પણ અખંડ ત્રિકાળી અપરિણામી ધ્રુવ અસ્તિત્વમયી જે સ્વ છે એ પોતામાં સ્વપણું કરતા, સ્વપણાનો અનુભવ કરતા સહેજે જ ઉદય થાય છે. એટલે ત્રિકાળીમાં સ્વપણું કરતા એ જ્ઞાન વેદન પ્રગટ થાય છે, અને તે જ્ઞાન વેદન રાગ સે ભેદ કરતા, એટલે રાગથી ભિન્નતા કરતા કરતા, શું સ્વાધ્યાય કરતા કરતા નહીં, સ્વાધ્યાયનો રાગ કરતા કરતા નહીં, પણ રાગથી ભિન્નતા કરતા કરતા નિશંકિત નિરાકુળ સુખ વેદન કે સાથ પ્રત્યક્ષ પ્રમાણ રૂપ પ્રગટ હોતા હૈ. અને વૃદ્ધિ પામતા પામતા, જેમાં પામતા પામતા હિન્દીનો શબ્દ છે, ગુજરાતી લખે છે, હા હા હે वृद्धि पामता पामता आनंद सुख व ज्ञान का लाभ करता है। शू ते लोग चर्चा सुधारी से ओरिजिनल तो सुधारा है नहीं, ओरिजिनल तो सुधारा है नहीं, चर्चा में एनो એમને જે ટોન છે સુધારવા જાવ તો ટોનમાં ફેર પડવાનો સંભવ છે। વૃદ્ધિ પામતા પામતા આનંદ સુખ વ જ્ઞાન કા લાભ કરતા હૈ। ઓ પ્રસિદ્ધ ઓ વેદક મુખ્ય અખંડ સ્વભાવ મેં શ્રદ્ધા કે સ્વ અસ્તિત્વ રૂપ મેં પ્રસરતે હી પ્રસિદ્ધ વેદન ગૌણ હોકર। હવે ઓલો ઓલો રાગ વેદન તો જવા દો, આકુળ વેદન તો જવા દો, જ્ઞાન વેદન પણ ગૌણ થઈને એક હી કાલ ત્રિકાળી વ વર્તમાન દોનો ભાવો કા અનુભવ હોતા હૈ। આ અધ્યાત્મનો પ્રમાણ થયો। યહી ભેદ જ્ઞાન હૈ, આને જ ભેદ જ્ઞાન કહેવાય છે। રાગ સે પૃથક જ્ઞાન કા અનુભવ એસે હી હોતા હૈ, અન્યથા આ વિધિથી રાગથી જ્ઞાનનું ભેદ જ્ઞાનનો અનુભવ થાય છે, બીજા પ્રકારે થતો નથી। એ બહુ પરિગ્રહ બહુ સારો આવ્યો છે, મેં એ લીયા છે। બનતા સુધી આ પત્ર ડૉક્ટર નવરંગભાઈ ઉપરનો છે, 62 છે, નવરંગભાઈ ઉપરનો પત્ર છે। મુજે અવસર સે મુજે વંચિત હોના પડા, પુણ્ય પુણ્ય ભાવ યોગ સે ઇસ અવસર સે મુજે વંચિત હોના પડા, ઇસકા ખેદે પણ પ્રસંગ સે વંચિત હોના પડા, ક્યા અવસર સે વંચિત હોના પડા। હા હા, મોક્ષોને લાભ થયો, મારે એ પ્રસંગથી વંચિત રહેવું, મોક્ષોને લાભ થયો એટલે લાભ એટલે સાંભળવા મળ્યું એમ। ભાષા તો વ્યવહાર નહીં, વ્યવહારમાં અભિપ્રાય સુધર્યા પછી ભાષાનો દોષ નથી। જ્ઞાન સાચું હોય એની ભાષાનો દોષ, પાણીનો પ્યાલો બોલનારને ભાષાનો દોષ એટલા માટે નથી કે બોલનાર ના જ્ઞાનમાં પાણી ભરેલો પ્યાલો છે, પ્યાલો પાણીનો નથી જ્ઞાનમાં, જ્ઞાનમાં પાણીનો પ્યાલો છે, જ્ઞાનમાં તો પાણી ભરેલો પ્યાલો છે, પછી એની ભાષાનો દોષ નથી, એને ભાષા દોષ લાગુ નથી પડતો। જ્ઞાન સાચું એની ભાષા સાચી, જ્ઞાન ખોટું એની ભાષા સાચી હોય તો પણ ખોટી। ચારસો 39 આના પરથી જરા ચર્ચા ચાલી હતી એટલે આ જરા વધારે સ્પષ્ટીકરણ આવ્યું, જોવા વાતમાં કેવી ઊંડાણ કેવું છે। બહુ સારી વાતો આવી છે, કેટલીક વાતો તો એવી મૌલિક અને એવી સરસ આવી છે, શું શાસ્ત્રમાં ગોતવા જાવ તો એવું સ્પષ્ટીકરણ ને એવું ચોખ્ખું પડખું મળે નહીં, શાસ્ત્રમાં ગોતવા જાવ તો ન મળે, પછી હવે આને શાસ્ત્ર કેવું ન કેવું એ ગયો। જ્ઞાનીઓની કેટલીક વાતો એવી હોય છે, સમયસારમાં 7મી ગાથાનો 11મી ગાથાનો ભાવાર્થ પંડિત જયચંદજી એવો લખ્યો છે કે અમૃતચંદ્રાચાર્ય જે પડખા નથી ખોલ્યા એ એમણે ખોલ્યા છે, ગુરુદેવ પ્રશંસા કરતા, ઓહો ટીકાકાર આચાર્ય નથી ખોલ્યો પણ જુઓ જ્ઞાનીએ ખોલ્યો છે, કેમ કે જ્ઞાની છે કે આચાર્ય છે, બાર અંગ ધારી ન્યાય કાઢે ન્યાય જ્ઞાની કાઢી શકે છે, એટલે એના એક શબ્દને પણ અનંત આગમ છે એમ કહેવામાં આવે છે, એક શબ્દમાં અનંત આગમ છે, એક વચનમાં નહીં હો, એક શબ્દમાં અનંત આગમ છે। ગુરુદેવ સાથે ચર્ચા કરી હતી એના ઉપર, શ્રીમદજીનું વચન છે ને, એક શબ્દમાં અનંત આગમ કહે છે તો કે હા એ એમ જ છે હો, એક શબ્દમાં અનંત આગમ છે, કે એક આગમ નથી અનંત આગમ ભર્યા છે, કેમ કે અનંત નયોની સંધિ મારીને એ શબ્દ આવ્યો છે। શાસ્ત્રમાં અનંત નયો ન હોય, મર્યાદિત હોય, આ જ્ઞાનમાં તો અનંત નયની સંધિ મારીને આ જ્ઞાન પરિણમે છે, સમ્યક જ્ઞાન કહેવું કોને એને, સમ્યક જ્ઞાન તો ચૈતન્યનો ચમત્કાર છે જેવી તેવી વાત, એટલે તો અમૃત ચંદ્રાચાર્ય તો સમયસારમાં ચૈતન્ય ચિંતામણી શું એને દેવ કીધો છે, હું એને દેવ કીધો ને કે એ તો દેવ જ થઈ ગયો નિર્જરાધિકારમાં છે કે નહીં. હા, સ્વયમેવ દેવ ચૈતન્ય ચિંતામણી સ્વયમેવ દેવ, એ સ્વયમેવ દેવ છે કે શું એ રત્નકરણ શ્રાવકાચાર્યમાં કીધું 28મી કથામાં. ગણધર દેવ એને દેવ કહે છે, પણ ચાંડાળ છે ને પ્રભુ, તો કે ચાંડાળ તો એનો એની કુલ ને જે ગોત્રમાં જન્મો એ આત્માને છે જ નહીં કે નામ લીધું ચાંડાળનો, એ ચાંડાળ હોય તો પણ ગણધર દેવ તેને દેવ કહે છે, આટલી પદવી આપી છે એને. એવો વિષય અસાધારણ છે. ગુરુદેવનો તો બહુ પ્રમોદ આવ્યો હતો, ભૂલ તો નહીં, પણ વાંચીને પ્રમોદ બહુ આવેલો છે, પ્રમોદ ઘણો કરેલો છે ગુરુદેવે તો, દૃષ્ટિ પ્રકાશનો ખૂબ પ્રમોદ કરેલો. પણ છતાં કોઈ જ્ઞાનીના વચનમાં કોઈ જાણપણાની ક્ષતિ હોય, સૂક્ષ્મની ક્ષતિ હોય, તો એ પણ જ્ઞાનીને કહેવાનો અધિકાર છે, મુમુક્ષુને તો એ અધિકાર છે. એટલું તો પોતાને પોતાનું સ્થાન તો સંભાળવું જ પડે, પોતાની યોગ્યતા તો સંભાળવી જ પડે. અરે બીજાને અધિકાર ક્યાં, મારે આ માનો ઉહાપો થયો ત્યારે એમ કે ભાઈ તમે વંચાવ્યું નહીં એટલે જરાક આ બધું પેલા વંચાવી દીધું હોત આ બધાને તો ઉહાપો ન થતા, વંચાવ્યું નહીં એટલે થોડો ઉહાપો ચાલ્યો છે, જરા એટલી ઉતાવળ કરી કે ઉતાવળ ન કરી હોત તો ઠીક હતું. મને લાલચંદભાઈ ને બે ને કહેતા હતા, પછી કોઈ કરોડપતિ માણસ મોટા સમાજમાં મોટા ગણાય ત્યારે એ ગુરુદેવના અભિપ્રાયને વારંવાર જોડાઈ ગયા, કેમ કે આ લોકોને ઠપકો બરાબર દેવો જોઈએ. તરત ગુરુદેવની આંખ ખુલી, તમારું કામ નથી, અમે જે વાત કરીએ છીએ એ વાત અમારી વચ્ચેની જુદી છે, તમારી વચ્ચેની વાત નથી. સામાન્ય પ્રસંગો તો આટલા ગુરુદેવ જાગૃત હતા, કોઈ અનધિકારી થઈને કોઈ વાત કરે તો ગુરુદેવ સાંભળવા તૈયાર નહીં. મેં એમ કહીએ